सुपाठिका मुनिवरा रत्नत्रया राधिका पञ्चैते परमेष्टिनम् प्रतिदिनम् कुर्वन्तु वो मङ्गलम्।
જય સિદ્ધાર્થ પ્રશ્નોત્તર માળા એનો સ્વાધ્યાય ચાલે છે, એમાં પ્રશ્ન 434 એમાં હવે આગળ વધીએ છીએ। સમયસારની ગાથા અને એના શ્લોક ચાલી રહ્યા છે, તો આજે સમયસારનો 9મો શ્લોક કરવાનો છે। આપણે ગઈ વખતે વાત થઈ હતી સમયસાર કળશ કળશ 9મો, એટલે કોમ્પ્યુટરમાં પાનું છે 70 અને પુસ્તકમાં પાનું 35। કોમ્પ્યુટરમાં ગોટુ પેજ નંબર 70 અને પુસ્તકમાં પાનું છે 35-35। એમાં સૌથી નીચેના ભાગમાં અહીંયા છે 9મો શ્લોક છે, એનો અર્થ અહીંયા આપણે સીધો લઈએ છીએ। તો 9મા શ્લોકમાં અહીંયા કહે છે, શ્લોકાર્થમાં કહે છે કે આચાર્ય શુદ્ધ નયનો અનુભવ કરી કહે છે કે આચાર્ય શુદ્ધ નયનો અનુભવ કરી કહે છે કે આ સર્વ ભેદોને ગૌણ કરનાર જે શુદ્ધ નયનો વિષય ચૈતન્ય ચમત્કાર માત્ર તે જ પુંજ આત્મા। શું કહ્યું કે શુદ્ધ નયનો અનુભવ કરીને કહ્યું? પહેલી વાત તો એ છે કે શુદ્ધ નયનો અનુભવ કરીને કહે છે કે આ સર્વ ભેદોને ગૌણ કરનાર, સર્વ ભેદોને ગૌણ કરનાર શું છે? એ આત્મા જ હોય, એટલે અહીંયા આગળ વિશેષણ લગાડ્યા છે કે સર્વ ભેદોને ગૌણ કરનાર જે શુદ્ધ નયનો વિષય ચૈતન્ય ચમત્કાર માત્ર જે પુંજ આત્મા, એ કેવો છે? એ વિશેષણ દ્વારા દર્શાવે એ શુદ્ધ નયનો વિષય છે, આત્મા છે જે ચૈતન્ય, એને ચૈતન્ય ચમત્કાર માત્ર કહ્યો છે। એટલે જે ભગવાન આત્મા છે અખંડ, એને ચૈતન્ય ચમત્કાર કહ્યો છે અને એ જ શુદ્ધ નયનો વિષય છે। શુદ્ધ નયનો વિષય બીજો કોઈ છે નહીં, આત્મા જ શુદ્ધ નયનો વિષય છે અને એ જ બધા ભેદોને ગૌણ કરનાર છે। અને તેનો અનુભવ કર્યા પછી થી આચાર્ય ભગવાન વાત કરે છે કે તેનો અનુભવ થતા મયોની લક્ષ્મી ઉદય પામતી નથી। મયોની લક્ષ્મી ઉદય પામતી હકીકતી એટલે પછી નયો જાત જાતના નયો ઉદય થતો નથી। એક નયથી વસ્તુનું સ્વરૂપ આમ છે, બીજા નયથી આમ છે, ત્રીજા નયથી આમ છે, એમ આપણે જેટલા નયથી વસ્તુનું સ્વરૂપ નિહાળીએ એ જુદી જુદી રીતે વસ્તુનું સ્વરૂપ આપણને જણાતું હતું, એ હવે રહ્યું નહીં। નયોનું સ્વરૂપ આપણને રીતે જુદા જુદા નહીં જોવાને લીધે વસ્તુનું સ્વરૂપ આપણને જુદું જુદું જણાતું હતું। એને આપણે એક સાદા ઉદાહરણ દ્વારા સમજીએ કે આપણે સુરેશભાઈને લઈએ અને પછી એક નહીં થી સુરેશભાઈને જોઈએ તો આપણે એમ કહીએ કે એમની પત્નીની અપેક્ષાએ એ એમના પતિ છે। બીજા નહીં થી બીજી દ્રષ્ટિથી જોઈએ, બીજા દ્રષ્ટિકોણથી તો એમના પુત્ર પુત્રીની અપેક્ષાએ એ પિતા છે અને એમના પિતાની અપેક્ષાએ આપણે જોઈએ તો એ પુત્ર છે। એમના કોઈ મિત્રની અપેક્ષા એ મિત્ર છે અને જોબ કરે છે એ અપેક્ષા જોઈએ તો એન્જિનિયર છે। એટલે કેટલા નય થયા એ નયમાં પછી સાચું શું? જુદા જુદા નયોની લક્ષ્મી, આ લક્ષ્મી એટલા માટે ગઈ કે દરેક નય છે તે સત્ય છે, એ નયથી તો એ વસ્તુ સત્ય છે। સુરેશભાઈ પોતે પિતા પણ છે જ નથી, એમ તો છે જ નહીં, પતિ પણ છે, પુત્ર પણ છે, એન્જિનિયર પણ છે, ઘણું બધું છે। હવે આમાં કન્ફ્યુઝન થાય એટલે આ જુદા જુદા નયોથી જે વસ્તુનું સ્વરૂપ જાણવામાં આવે ત્યારે એમ થાય છે કે આમાં શું સમજવું, તો એને એ જુદા જુદા નયોથી એ રીતે આત્માને જાણવામાં આવે છે ત્યારે એ આખો વ્યવહાર નયનો વિષય બની જાય છે, થાય છે તો પ્રમાણ જ્ઞાન એને લીધે થઈ અને વસ્તુનું જ્ઞાન વિસ્તૃત થાય છે. દેશભાઈ વિશેની જાણકારી ઘણી વિસ્તૃત થઈ જાય છે. એ તો સમજવા માટે આપણે કહ્યું, અહીંયા તો આપણે આત્માને લેવું છે કે આત્માને જુદા જુદા નયથી જો આપણે જોઈએ તો આત્મા સંબંધીનું વિસ્તૃત જ્ઞાન થાય, એટલે પ્રમાણ જ્ઞાન થાય, જેવું આત્મા છે તેવું જ્ઞાન થાય. પણ એને શુદ્ધ નયથી જોઈએ તો એ કે ચૈતન્ય ચમત્કાર આત્મા જ છે, એક જ નયથી જો જોઈએ તો એ કોઈ રીતે ચલિત ન થતો હોય, કોઈ રીતે બદલાતો ન હોય એવો એકમાત્ર ચૈતન્ય ચમત્કાર આત્મા છે, એ માત્ર જ્ઞાયક છે, પરમ પરિણામી ભાવ છે. એટલે પછી બધા બીજા બધા જે નય હતા એ બધા નયોની લક્ષ્મી, કેમ કે ઘણા નય હતા, ઘણા નય ભેગા કર્યા એટલે એના માટે લક્ષ્મી છે. એટલે ઘણા બધા નયોની લક્ષ્મી જે ઉદય પામી એનો અસ્ત થાય છે, એ પછી રહેતી નથી. એકમાત્ર શુદ્ધ નયથી જોઈએ તો આત્માનું સ્વરૂપ ચૈતન્ય ચમત્કાર એ ચૈતન્ય જ છે, બીજું કંઈ નથી. એવો અનુભવ કરતા, એવું જ્યાં સુધી અનુભવાય નહીં ત્યાં સુધીની વાત નથી, એવું ચૈતન્ય પણ આત્માને જયારે અનુભવાય છે ત્યારે પછી બીજા કોઈની જરૂર પડતી જ નથી. કેમ કે ચૈતન્યનો અનુભવ જેને થાય છે એને બધો જ સુખ આનંદ બધાનો અનુભવ સાથે થઈ જાય છે. એટલે આ નહીંથી આવો છે આત્માને, આ નહીંથી આવો છે એ પછી જાણવાની કોઈ જરૂર રહેતી જ નથી. એટલા માટે અહીંયા કહ્યું કે એ ચૈતન્યનો અનુભવ થાય ત્યારે એ નયોની લક્ષ્મી ઉદય પામતી નથી અને પ્રમાણ અસ્તને પ્રાપ્ત થાય છે. જે પ્રમાણ જ્ઞાન આપણે જુદી જુદી રીતે કરતા હતા એ અસ્તને પ્રાપ્ત થાય છે, એટલે કે એ પોતે પોતાના રૂપે પરિણમી જાય છે. એટલે પછી હવે કોઈ પ્રમાણ પણ રહેતું નથી અને નિક્ષેપોનો સમૂહ ક્યાં જતો રહે છે એ અમે જાણતા નથી. આપણે અગાઉની ગાથામાં ગયા સ્વાધ્યાયમાં આપણે કહ્યું હતું કે નય નિક્ષેપ પ્રમાણ એની જે વાત કરવામાં આવી હતી અને સ્થાપના એ ચારે ચાર સંબંધી આપણે સમજ્યા હતા. તો એવું કંઈ પ્રમાણ પણ નથી, હવે નિક્ષેપ પણ કરવો રહ્યો નથી. નિક્ષેપ તો ત્યારે કરીએ કે જયારે જે વસ્તુ છે નહીં ત્યારે તેનું સંજ્ઞા દ્વારા નિક્ષેપ કરીએ છીએ, પણ એની પણ હવે જરૂર નથી. સ્થાપનાની પણ જરૂર નથી, કેમ કે મૂળ સ્વરૂપ અનુભવમાં આવ્યું છે અને એ કેવી રીતે આવ્યું કે માત્ર શુદ્ધ નય દ્વારા જ આવ્યું છે. શુદ્ધ નય દ્વારા અનુભવ કરવાથી એ ચૈતન્ય સ્વરૂપનો અનુભવ થયો એટલે હવે નય નિક્ષેપ પ્રમાણ સ્થાપના એમાંના કોઈની હવે જરૂર રહેતી નથી. એટલે નયોની લક્ષ્મી ઉદય પામતી નથી, પ્રમાણ અસ્તને પ્રાપ્ત થાય છે અને નિક્ષેપોનો સમૂહ ક્યાં જતો રહે છે તે અમે જાણતા નથી. આથી અધિક શું કહીએ, દ્વૈત જ પ્રતિભાષિત થતું નથી. એટલે તે કોનું જ હવે રહ્યું નથી. પોતે જયારે ચૈતન્યનો અનુભવ કરે છે ત્યારે ચૈતન્ય અને પોતે બે જુદા એમ નહીં, પોતે જ ચૈતન્યમય છે એવો અનુભવ થાય છે. એટલે દ્વૈત નથી, બે પણ નથી એવો અનુભવ થાય એટલે પછી કોઈ વસ્તુની જરૂર રહેતી નથી. એમાં જ બધું સમાય છે, જ્ઞાન આનંદ સુખ શાંતિ બધું એમાં સમાઈ જાય છે. એ પોતે એમાં પોતા રૂપે પરિણમી જાય છે, એમાં બે પણ રહેતું નથી, દ્વૈત રહેતો નથી. તો શુદ્ધ નિશ્ચય નહીંથી સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. શુદ્ધ નિશ્ચય નહીંથી સ્વરૂપની પ્રાપ્તિ થાય અને પ્રાપ્તિ અનુભવ રૂપે થાય અને જયારે એવા અનુભવરૂપ દશા હોય છે, આત્માનો અનુભવ થાય છે ત્યારે પછી દ્રવ્ય સ્વરૂપની કોઈ પણ વાત રહેતી નથી. દ્રવ્ય સ્વરૂપ દ્વારા જે વાત આપણે વિચારીએ છીએ જે વિકલ્પ રૂપે છે એ બધું ચાલી જાય છે અને પોતે એક રૂપ થઈ જાય છે. હું અને આત્મા જુદા, હું આત્માનો અનુભવ કરું એવી કોઈ વાત રહેતી નથી. પોતે જ ભગવાન આત્મા પોતાપણે જ પોતાને અનુભવાય છે, એ એક પણ છે. એવું એક પણ અદ્વૈત બે નહીં, એવું એક પણ એને પ્રાપ્ત થાય છે. આ વાતને ભાવાર્થમાં વિસ્તારથી સમજાવે છે. વેદને અત્યંત ગૌણ કરીને કહ્યું કે પ્રમાણ નય આદિ ભેદની તો વાત જ છે, શુદ્ધ અનુભવ થતા લયત જ ભાસતું નથી, એક આકાર ચિન્હ માત્ર જ દેખાય છે. શુદ્ધ નિશ્ચય નહીંથી જયારે એ અનુભવ કરે છે ત્યારે બધું ગૌણ થઈ જાય છે, ભેદ રહેતા નથી, ભેદ પણ ગૌણ. થઈ જાય છે. એટલે વેદને અત્યંત ગૌણ કરીને કહ્યું છે કે પ્રમાણ નય નિક્ષેપ સ્થાપના. નય આદિ શબ્દ મૂક્યો છે, એનો અર્થ એમ થાય છે કે પ્રમાણ નય નિક્ષેપ સ્થાપના. સ્થાપના આદિ એ વેદની તો કોઈ વાત હવે રહેતી જ નથી. શુદ્ધ ત્રિકાળીનો અનુભવ થાય છે અને એ રીતે પોતે પરિણમે છે. એટલે બે પણ ક્યાંય રહેતું નથી, વેદ જ લાગતું નથી, વેદ વાંચતું નથી. એક આકાશથી માત્ર જ દેખાય છે, તે પોતાના એક અખંડ આત્મ સ્વરૂપમાં જ લીન થઈ જાય છે. એ પોતે પોતાને જ જુએ છે, બીજું કઈ રહેતું નથી. અહીંયા આગળ વિસ્તાર વાત કરે છે કે અહીં વિજ્ઞાન અદ્વૈતવાદી તથા વેદાંતિ કહે છે કે છેવટ પરમાર્થ રૂપનો અદ્વૈતનો જ અનુભવ થયો, એ જ અમારો મત છે. વેદાંત શું કહે છે કે ભાઈ એક પરમાત્મા છે અને બધા આત્મા એમાં ભળી જાય છે, એટલે એમાં એ વેદ પણ માનતા જ નથી. કોઈ રીતે કોઈ અપેક્ષાથી વેદાંતમાં સ્થિત નથી, અદ્વૈત જ માનવામાં આવે છે. જૈન દર્શનમાં એમ નથી. આપણે દ્વેત પણ માનીએ છીએ. કઈ રીતે માનીએ છીએ કે શુદ્ધ આત્મતત્વ પણ છે અને એની પર્યાય પણ છે, એમ બે પણ દ્વેત પણ છે, આત્મા અને એની પર્યાય, એવું દ્વેત પણ આપણે માનીએ છીએ. કેમ કે પર્યાય નથી તો પછી અનુભવ શેમાં થશે? ગુરુ છે, ત્રિકાળી નાયક છે, એનો અનુભવ થાય છે તો એ અનુભવ કરનારી પર્યાય છે. જો પર્યાયને આપણે માનીએ નહીં, એને એનો લોપ કરી નાખીએ અને કાઢી નાખીએ બિલકુલ, પર્યાય છે જ નહીં જો એમ કહીએ, તો પેલો ગુરુનો અનુભવ થયો ક્યાં? ગુરુનો અનુભવ કોને થયો, ક્યાં થયો, કેવી રીતે થયો? ગુરુનો અનુભવ કરે એમ તો છે નહીં. જે અનુભવ કરે છે એ સમય પૂરતો અનુભવ કરે છે, એટલી ક્ષણોનો અનુભવ છે, એટલે એ ક્ષણિક વસ્તુ છે અને એ પર્યાય છે. એટલે જૈન દર્શનમાં આપણે પર્યાયને માનીએ છીએ અને દ્રવ્યને પણ માનીએ છીએ. દ્રવ્ય ગુણ પર્યાય ત્રણને માનીએ છીએ. દ્રવ્ય એ ગુણો દ્વારા બન્યું છે અને એની કોઈ એક પર્યાય એક સમયની હોય છે, બીજા સમયની બીજી છે. એ બીજા સમયની બીજી પર્યાય કહીએ છીએ ત્યારે પણ એ સમય એ પર્યાય ઘણી વખત તો એની એ જ હોય, છતાં પણ સમય બદલાયો છે એટલે આપણે સમયની સાપેક્ષતાએ રેફરન્સ ટુ ટાઈમ આપણે એને બીજી કહીએ છીએ. કેમ કે એ બીજી પર્યાય છે એ વખતનો ટાઈમ જુદો છે, સમય જુદો છે, એટલે એના એ સમય જે છે, જે એક સમય બે સમય આપણે લઈએ અથવા તો સેકન્ડ લઈએ, એક સેકન્ડ બીજી સેકન્ડ ત્રીજી સેકન્ડ, એના રેફરન્સમાં લઈએ, એની સાપેક્ષતા એટલે રેફરન્સમાં જો આપણે સમજીએ તો દરેક પર્યાય કોઈ એક એક સમયની છે, કોઈ નિશ્ચિત સમયની છે. અને એ જે સમયની છે એ બધા સમયો પૂરા થઈ જાય છે એટલે એ બધી ક્ષણિક છે. એ સમય ચાલ્યો ગયો, એના પછી બીજો સમય છે, ત્રીજો છે, એમ છે. એટલે આવું ક્ષણિક પણ પર્યાયનું છે, આવું અનિત્ય પણ પર્યાયનું છે, એને પણ જૈન દર્શન સ્વીકારે છે, માને છે કે હા એવું ક્ષણિક પણ છે, છતાંય પર્યાય તો છે. પર્યાય વિનાનું દ્રવ્ય હોય જ નહીં, કોઈ એક સ્થિતિ તો દરેક દ્રવ્યની હોય હોય ને હોય જ. એટલે અહીંયા જ્ઞાન ગુણ છે, એ જ્ઞાન ગુણની પણ એવી રીતે પર્યાય છે, જેટલા ગુણ છે એટલા બધાની પર્યાય છે. આત્માના અનંત ગુણ છે તો અનંત ગુણની અનંત પર્યાય એકી સાથે છે. એક ગુણની અનંત પર્યાયની વાત અત્યારે નથી ચાલતી, પણ એક ગુણની એક પર્યાય, બીજા ગુણની બી પણ એક પર્યાય, ત્રીજા ગુણની પણ એક પર્યાય, એવી રીતે જેટલા ગુણ છે એ બધા ગુણની એક સમયમાં એક એક પર્યાય જે છે એ અનંત પર્યાયો છે. એટલે એ ગુણ છે એ દ્રવ્યની રચના કરે છે, એટલે ગુણ અને દ્રવ્ય તો એક થયા, પણ પર્યાય તો જુદી થઈ ને, અને એ પર્યાય તો બદલાવાવાળી છે ને. અને એ પર્યાયમાં આપણે જ્ઞાન લઈએ તો જ્ઞાન ગુણની એક સમયની જે પર્યાય છે એ પર્યાયમાં જે અનુભવ થયો, જે જ્ઞાનમાં અનુભવ થયો, એ અનુભવ કેવો છે? પોતાનું સ્વરૂપ એમાં એને દેખાયું, એવો એને અનુભવ થયો. શુદ્ધ નૈથી એને પોતાનું સ્વરૂપ જણાયું, એવો અનુભવ થયો. હવે પર્યાયને ગૌણ કરી નાખીને પોતે તે સ્વરૂપે જ પરિણમે છે ત્યારે દ્વેત રહેતો નથી. એ અપેક્ષાએ દ્વેષ રહેતો નથી, અદ્વેષ થઈ જાય છે, બે પાઉં રહેતું નથી. પોતે પર્યાયમાં પોતાને અનુભવે છે એટલે એ દ્વેષ પાઉં રહેતું નથી, એ રૂપે એ થઈ જાય છે. એટલે આપણે તો જૈન દર્શનમાં આ રીતે લઈએ છીએ, જયારે આ વેદાંત જે છે એ તો પર્યાયને માનતા જ નથી, પર્યાય છે જ નહીં. એક પરમાત્મા છે ને આત્મા બધા એમાં ભળી જાય છે એવું માને છે, અને બીજું જગતમાં કઈ પર્યાય છે જ નહીં, બધું માયા છે. એટલે પોતાના સ્વરૂપનો અનુભવ એવો આપણે જે અદ્વૈત કયો એવો અદ્વૈત વેદાંતમાં નથી. અરે એ લોકો એમ કહેતા હોય, આપણે જયારે આ વાત સિદ્ધ કરી, કોઈ વેદાંતી હોય એ અહીંયા આપણને એમ કહે, અમે પણ એ તો અદ્વૈતની વાત કરતા હતા, તમે એ કહો છો એ અમારામાં પણ હતું, પણ એમના માન્યા જૈન દર્શનમાં શું ફેર છે એ વાત અહીંયા સમજાવી છે. એટલે અહીંયા કહે છે કે વિજ્ઞાન દ્વૈતવાદી તથા વેદાંતી કહે છે કે છેવટ પરમાર્થ રૂપ અદ્વૈતનો જ અનુભવ થયો એ જ અમારો મત છે. તમે વિશેષ શું કહ્યું? આવું આપણને જઈને એમણે કહ્યું. હવે એનો ઉત્તર આચાર્ય ભગવાને આપ્યો છે, અહીંયા પંડિતજીએ ભાવાર્થમાં એ ઉત્તર આપ્યો છે કે તમારા મતમાં સર્વથા અદ્વૈત માનવામાં આવે છે. તમારા એટલે વેદાંતના વગેરેના મતમાં સર્વથા કાયમ માટે હંમેશા અદ્વૈતપણું માનવામાં આવે છે, ક્યારે દ્વૈતપણું છે જ નહીં. એટલે કે પર્યાયને માનતા જ નથી, એટલે કે તમારા મતમાં તમે પર્યાયને માનતા જ નથી, કાયમ માટે એક જ રીતે માનો. જો સર્વથા અદ્વૈત માનવામાં આવે તો બાહ્ય વસ્તુનો અભાવ જ થઈ જાય, અને એવો અભાવ તો પ્રત્યક્ષ વિરુદ્ધ છે. જો તમે પર્યાયને માનતા જ નથી તો પછી પર્યાય વિના તમને વસ્તુ દેખાશે કેવી રીતે? બાહ્યમાં તમને એનું દેખવા પણ થાય કેવી રીતે? કોઈ પણ પર્યાય છે જ નહીં જો એમ માનો તો પછી કોઈ વસ્તુ જ રહેતી નથી. પર્યાય વિના જગતના કોઈ પદાર્થ રહી શકતા જ નથી. પર્યાય નથી તો કોઈ પદાર્થ નથી, જે તમે માયા માયા કહો છો એવું જ થયું. ખરેખર તો એવું નથી, જગતના બધા પદાર્થો છે, બધા પદાર્થોનું પરિણામ છે ને, જગતનું આવું સ્વરૂપ દેખાય છે. ઇન્દ્રિય દ્વારા એનું જ્ઞાન થઈ શકે છે, નથી જ્ઞાનમાં સુજ્ઞાનમાં એનો ખ્યાલ આવે છે, તો પછી એ બધું ઉડી જશે. કાયમ માટે એકલો અદ્વૈત જ માનવામાં આવે, પર્યાયને મત ન માનવામાં આવે તો બાહ્ય વસ્તુનો અભાવ થઈ જાય છે, અને એવો અભાવ તો પ્રત્યક્ષ વિરુદ્ધ છે, એવું તો છે જ નહીં. એટલે અમારા એટલે કે જૈન મતમાં નય વિવક્ષા છે, નયથી આપણે જોઈએ છીએ વસ્તુ, બાહ્ય વસ્તુ છે એનો લોક તેથી થતો નથી. નય વિવક્ષા છે તે બાહ્ય વસ્તુનો લોક કરતી નથી. વિવક્ષા એટલે શું? વિવિધતા પણ આપણે સ્વીકારીએ છીએ, નયો દ્વારા જુદી જુદી દ્રષ્ટિ જોઈએ છીએ. જયારે શુદ્ધ અનુભવથી વિકલ્પ મટી જાય છે ત્યારે આત્મા પરમ આનંદને પામે છે. શુદ્ધ નિશ્ચય નહીંથી જયારે આત્મા અનુભવ કરે છે ત્યારે પછી એ જુદા જુદા નયો છે, એ નયરૂપી લક્ષ્મી જે છે એનો અસ્ત થાય છે. એટલે હવે કોઈ ભેદ રહ્યા નહીં, તે પોતારૂપે થઈ ગયો ત્યારે એને અદ્વૈત પહોંચે. એટલે જૈન દર્શનની અંદર જે વાત લેવામાં આવી છે એ પર્યાયથી અને દ્રવ્યથી બંને રીતે વાત સમજાવવામાં આવી છે. પર્યાયથી જોઈએ છીએ ત્યારે જે જુદા જુદા ભેદ દેખાતા હતા, જુદી જુદી પર્યાય દેખાતી હતી, એ બધું માત્ર પોતે દ્રવ્ય દ્રષ્ટિથી જુએ છે અને દ્રવ્યનો જ અનુભવ કરે છે, ત્યારે કોઈ ભેદ રહેતો નથી. પર્યાય ગૌણ થઈ જાય છે, પર્યાયનો લોપ થતો નથી. પર્યાયને ગૌણ કરીને એ રીતે કહેવામાં આવ્યું છે કે પોતે એ રૂપે થઈ ગયો. એટલે બાહ્ય વસ્તુને માટે પણ એમ જ છે કે બાહ્ય વસ્તુ જે છે એની પણ પર્યાય છે, અને દરેક પર્યાય છે ને વસ્તુ જે છે એ જ્ઞાનમાં જણાય છે, જ્ઞેય રૂપે પ્રમેય થાય છે. એટલે અહીંયા વાત લીધી કે જયારે શુદ્ધ અનુભવથી વિકલ્પ મટી જાય છે ત્યારે આત્મા પરમ આનંદને પામે છે. તેથી અનુભવ કરાવવા માટે શુદ્ધ અનુભવમાં દ્વૈત વાસતું નથી એમ કહ્યું છે. શુદ્ધ અનુભવમાં એટલે શુદ્ધ નૈતિક આત્માનો અનુભવ કરવામાં આવે છે ત્યારે દ્વૈત વાસતું નથી એમ કહેવામાં આવ્યું છે. ત્યાં પર્યાયને ગૌણ કરીને વાત કરવામાં આવી છે અને નિશ્ચયને મુખ્ય કરીને વાત કરવામાં આવી છે, અને જયારે આત્માનું સ્વરૂપ એવું પ્રગટ થાય છે તો એ સ્વરૂપ જયારે નિત્ય થઈ જાય છે, કાયમ રહી જાય છે, તો એ દશાને આપણે કેવળ જ્ઞાન કહીએ છીએ. અહીંયા આગળ કહે છે કે જો બાહ્ય વસ્તુનો લોપ કરવામાં આવે તો આત્માનો પણ લોપ થઈ જાય અને શૂન્યવાદનો પ્રસંગ આવે. બાહ્ય વસ્તુના લોપની વાત આપણે જે રીતે સમજ્યા તો બાહ્ય વસ્તુ પણ કોઈ દ્રવ્ય છે, તો જીવ પણ દ્રવ્ય છે, તો જીવનો પણ લોપ થઈ જાય. પર્યાય વિનાનો કોઈ દ્રવ્ય હોઈ શકે જ નહીં, જોઈને કોઈ તો એની સ્થિતિ હોય જ. એટલે એ વેદાંતની જે માન્યતા છે એ બરાબર નથી. એકાંતે એ અદ્વૈત માને છે એ માન્યતા બરાબર નથી. એકાંતે એવું હોઈ શકે નહીં. નિશ્ચય નૈતિ, દ્રવ્યાર્થિક નૈતિ એને મુક્ત કરીને અને પર્યાર્થિક નહીં ગૌણ કરીને જો એમ કહેવામાં આવે કે જયારે શુદ્ધ નિશ્ચય નૈતિ આત્મસ્વરૂપનું ભાન થાય છે ત્યારે એ પોતે એ ભેમય થઈ જાય છે અને એ વખતે કોઈ ભેદ રહેતા નથી. એને બદલે કાયમ માટે જો એવું માની લેવામાં આવે તો પછી બાહ્ય વસ્તુનો તો લોપ થાય, બાહ્ય વસ્તુનો તો નાશ થાય, પણ અહીંયા આત્માનો પણ લોપ થઈ જાય. આત્મા પણ એક જીવ દ્રવ્ય છે, જેવો પ્રસંગ આવી જાય એટલે કે શૂન્યવાદનો પ્રસંગ આવી જાય. માટે તમે એટલે વેદાંત કહો છો તે પ્રમાણે વસ્તુ સ્વરૂપની સ્થિતિ વસ્તુ સ્વરૂપ સિદ્ધ થઈ શકતી નથી, એવું વસ્તુનું સ્વરૂપ નથી. અને વસ્તુ સ્વરૂપની યથાર્થ શ્રદ્ધા વિના જે શુદ્ધ અનુભવ કરવામાં આવે છે તે પણ મિથ્યારૂપ છે. જેવું સ્વરૂપ છે એવી શ્રદ્ધા વિના, એવી શ્રદ્ધા થયા વિના જે કંઈ અનુભવ હોય એ મિથ્યા જ હોય. વસ્તુ સ્વરૂપની યથાર્થ શ્રદ્ધા વિના શુદ્ધ અનુભવ થઈ શકે નહીં અને શુદ્ધ અનુભવ વિના યથાર્થ શ્રદ્ધા થઈ શકતી નથી. એટલે અહીંયા કહે છે કે શૂન્યનો પ્રસંગ હોવાથી તમારો અનુભવ પણ આકાશના ફૂલનો અનુભવ છે. કોઈ કહે કે આકાશના ફૂલ, એટલે આકાશના ફૂલ ક્યાં છે? આકાશના કોઈ ફૂલ હોતા જ નથી. એટલે તમારી વાત પછી એ રીતે થાય, જો તમે દ્વૈતને નથી માનતા અને માત્ર એક જ રીતે અદ્વૈત જ માનો છો તો પછી આવો પ્રસંગ આવે. મૂળ વાત એવી છે કે ભારતમાં જે સત્દર્શન કહેવાય, છ દર્શન, છ ધર્મ કહેવાય, આ જુદી જુદી માન્યતા, વેદાંત ને નૈયાયિક ને બૌદ્ધ ને એ બધી માન્યતા, એ બધાની અંદર થોડો થોડો સત્યનો અંશ છે અને બીજું બધું ખોટું છે, ઘણું બધું ખોટું છે. એટલે ત્યાં અનેક અંત છે જ નહીં. વસ્તુને અનેક અંતથી જોવું, અનેક રીતે જોવું એવી કોઈ વાત છે જ નહીં. અને અનેકાંતનો સ્વરૂપ જૈન દર્શનમાં જ છે કે કોઈ અપેક્ષા એ કથન કરીને જે આપણે વાત મૂકીએ છીએ એ જૈન દર્શનમાં જ છે. અને એના જે કથન છે જેને આપણે ત્યાગવાદ કહીએ છીએ એવો ત્યાગવાદ બીજા કોઈ દર્શનમાં છે જ નહીં. એટલે પછી પૂંછવાળા બહુ થાય છે. એટલે કોઈ વાત સુધી એ લોકો પહોંચી શકતા જ નથી. એટલે જે થોડું ઘણું જ્ઞાન છે એને એ લોકો પછી ગમે તેમ બેસાડે છે. એમાં વેદાંત છે એમાં કેટલીક વાતો જૈન જેવી છે, પણ છેવટની વાતમાં જો આવીએ તો પછી વેદાંતમાં ઘણું બધું ખોટું પડી જાય છે. એટલે જૈન પરંપરા પ્રમાણે જે વાત છે એ જ પરમ સત્ય છે, એ ભગવાનની વાણીમાંથી આવેલી વાત છે. અને બીજી બધી વાત જે છે વિચારદાય દર્શનમાં જે કંઈ વાત છે એમાં થોડા થોડા ક્યાંક ક્યાંક ખોટા થવાયા સત્યના અંશ છે, પણ પૂર્ણ સ્વરૂપ નથી. એટલે મૂળ ભગવાનની વાણીમાંથી જે વાત આવી હોય એનો અને એવા શાસ્ત્રોનો જ અભ્યાસ કરવો જોઈએ. ગમે તેવા શાસ્ત્રોનો અભ્યાસ કરવાથી પણ વિદ્યા દર્શન થવાનો પૂરો સંભવ રહે છે, વિદ્યા માન્યતા થવાનો સંભવ રહે છે. શ્રદ્ધા વિદ્યા થઈ જાય આવું બની શકે છે. તો આપણે આ નવમો શ્લોક કર્યો અને નવમા શ્લોકમાં આ રીતે શુદ્ધ નિશ્ચયથી અનુભવ કરતા બીજું બધું ગૌણ થઈ જાય છે. એમાં નય, નિક્ષેપ, પ્રમાણ અને સ્થાપના એ બધું જ ગૌણ થઈ જાય છે. આ વાત કરી અને સાથે સાથે વેદાંતની સાથે એની સરખામણી કરી અને દ્વૈત અને અદ્વૈત બધું જ સમજાવ્યું. હવે એના પછીનો શ્લોક છે એ આપણે લઈએ. દસમો શ્લોક છે. આપણે શ્લોક વાંચવામાં સમય નથી ફાળવતા. અહીંયા આ શ્લોકમાં કહે છે, શ્લોકના અર્થમાં, દસમા શ્લોકમાં, દસમા શ્લોકના અર્થમાં અહીંયા કહે છે કે શુદ્ધ નય આત્માના સ્વભાવને પ્રગટ કરતો ઉદયરૂપ થાય છે. શુદ્ધ નય આત્માના સ્વભાવને પ્રગટ કરતો ઉદયરૂપ થાય છે. આત્માનો જેવો સ્વભાવ છે એને પ્રગટ કરનારો શુદ્ધ નય જ છે, બીજો કોઈ નય નથી. વ્યવહાર નયથી આત્માનું સ્વરૂપ શુદ્ધ પ્રગટ થઈ શકે નહીં, કેમ કે એ ભેદરૂપ શ્રદ્ધા છે. વ્યવહાર શ્રદ્ધા કરીએ છીએ એ ભેદરૂપ શ્રદ્ધા છે. એવી ભેદરૂપ શ્રદ્ધા છે કે જેમ કે આપણે નવતત્વની શ્રદ્ધા કરીએ છીએ, સદ્રવ્યની શ્રદ્ધા કરીએ છીએ, અથવા તો આપણે એમ કહીએ છીએ કે આત્મામાં અનંત હું જ્યાં અને કોણ ગણાવીએ છીએ આપણે, એ બધું ભેદરૂપ થાય છે. જયારે આત્માનું સ્વરૂપ તો અખંડ છે, એમાં ક્યાંય ભેદ તો છે નહીં. અને જયારે એ પ્રાપ્તિ થાય છે, અનુભવ થાય છે, તે તો અભેદ અનુભવ થાય છે. અનુભવ જે થાય છે તે તો અભેદ અનુભવ થાય છે, કે જુદો જુદો અનુભવ થાય છે એવું નથી. એક પછી એક ક્રમમાં અનુભવ થાય છે બધા ગુણોનો એવું નથી, એ તો અભેદ અનુભવ થાય છે. એટલે શુદ્ધ નય જે છે તે જ આત્માના સ્વભાવને પ્રગટ કરનારો નય છે. એટલે અહીંયા કહે છે કે શુદ્ધ નય આત્માના સ્વભાવને પ્રગટ કરતો ઉદયરૂપ થાય છે. તે આત્મ સ્વભાવને કેવો પ્રગટ કરે છે? આત્મ સ્વભાવને એ નય કેવો પ્રગટ કરે છે? તો એના ઉત્તર તરીકે આપ્યું છે કે પરદ્રવ્ય, પરદ્રવ્યના ભાવો તથા પરદ્રવ્યના નિમિત્તથી થતા પોતાના વિભાવો એવા પરભાવોથી ભિન્ન પ્રગટ કરે છે. તત્વજ્ઞાન પછી બધી વાત એમાં આવી ગઈ. એ આત્મ સ્વભાવ કેવો પ્રગટ થાય છે? પહેલી વાત એ કહી કે એ દરેક પરથી પોતાને ભિન્ન જણાવતો પ્રગટ થાય છે. પરમાં શું લીધું છે? પરદ્રવ્ય હોય કે પરદ્રવ્યના ભાવ હોય કે પરદ્રવ્યના નિમિત્તથી થતા પોતાના વિભાવ ભાવ હોય, કેમ કે વિભાવ ભાવ છે એ પણ પોતાના સ્વરૂપના ભાવ નથી, એ પણ આત્મામાં અંદર મૂળમાં પડ્યા નથી, આત્માના સ્વભાવમાં વિભાવો પડ્યા નથી. આજે કંઈ આપણે અશુભ કે અશુભ ભાવ કરીએ છીએ, દયાદાનના ભાવ કરીએ, વ્રત તપના ભાવ કરીએ છીએ કે પૂજાના ભાવ કરીએ છીએ, એમાંનો એક પણ ભાવ આત્માના શુદ્ધ સ્વરૂપમાં તો છે જ નહીં. આત્માના નિર્મળ સ્વરૂપમાં એવા કોઈ ભાવ નથી, કોઈ શુદ્ધ ભાવ નથી કે કોઈ અશુભ ભાવ પણ નથી. આત્માનું શુદ્ધ નિર્મળ સ્વરૂપ જે છે એની અંદર કોઈ બીજા ભાવ છે નહીં, એ બધા ભાવો વિભાવ છે. એટલે એ બધા ભાવો થવાના કારણો હોય છે. કેવા કારણો હોય છે? એ કારણ તરીકે કહ્યું કે પરદ્રવ્યના નિમિત્તથી થતા પોતાના વિભાવ ભાવ. એમાં કહેવું શું છે કે પરદ્રવ્ય તરફ લક્ષ જાય છે એટલે એવા ભાવ થાય છે. પરદ્રવ્યના નિમિત્ત, પરદ્રવ્ય તરફ લક્ષ જાય એટલે પરદ્રવ્યની ત્યાં હાજરી ના હોય તો પણ ચાલે, મનથી તો વિચાર કરી શકે ને. કોઈ એમ કે ભાઈ પરદ્રવ્ય તો છે નહીં, આપણે એમ કહીએ કે પ્રતિમા તરફ લક્ષ જાય છે એટલે પૂજાના ભાવ થાય છે, તો કોઈ સામી દલીલ એમ કરે કે પ્રતિમા ના હોય છતાંય પૂજાના ભાવ તો થાય છે, પણ એ તો મનના વિકલ્પ છે એટલે એ વિકલ્પ સાથે જોડાય છે એટલે એ ભાવ થયો છે. બીજી આત્માનો ભાવ નથી, એ વિભાવ ભાવ છે. આત્માનો શુદ્ધ ભાવ કેવો છે? એ તો પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ જાય એ જ ભાવ છે, એ રૂપે પરિણમે છે. કેવળી ભગવાનનો જે ભાવ છે એ ભાવ છે. સિદ્ધ ભગવાનનો કેવો ભાવ હોય? પૂજાનો ભાવ હોય સિદ્ધ ભગવાનને? કોઈ શુદ્ધ ભાવ હોતો નથી. કેવળ જ્ઞાન થયા પછી કે શિષ્યને સમજાવવાના ભાવ હોય કે શાસ્ત્ર લખવાના ભાવ હોય? કોઈ મુનિ લઈએ અને પહેલા શાસ્ત્રો લખતા હતા એવા આચાર્ય હોય અને પછી કેવળ જ્ઞાન પ્રગટ કરે પછી હું શાસ્ત્ર લખવાનો ભાવ થાય? કોઈ શુદ્ધ ભાવ ન થાય, એક પણ પ્રકારનો શુદ્ધ ભાવ હોતો જ નથી. એટલે તો નિમિત્તથી થતા ભાવ છે, નિમિત્તને આધીન ભાવ છે, જે પોતાના પણ એ ક્ષણિક ભાવ છે અને એ ભાવ તો ચાલે જાય છે, એ શાશ્વત વસ્તુ નથી. એ વિભાવ ભાવ કેમ કહેવામાં આવ્યા? એ શાશ્વત રહેનારા ભાવ નથી, એ ભાવ તો બદલાઈ જાય છે. જયારે ત્રિકાળ પોતાનો પરમ પારિણામિક ભાવ છે, એ ત્રણેય કાળ રહેવા વાળો ભાવ છે, કોઈ પણ પર્યાયમાં જાય તો પણ એ ભાવ તો રહે જ છે. એ સ્વભાવ છે, પોતાનો ભાવ છે. એટલે એવા પોતાના ભાવથી આ બધાને જુદા પોતે અનુભવે છે. આત્મ સ્વભાવ કેવો પ્રગટ કરે છે એના જવાબમાં વાત ચાલે છે. હજી નોટલીટી જ છે અહીંયા કહ્યું ને, શું કહ્યું કે શુદ્ધ નય આત્માના સ્વભાવને પ્રગટ કરતું ઉદયરૂપ થાય છે. તે આત્મ સ્વભાવને કેવો પ્રગટ કરે છે? તો એ પરદ્રવ્યથી, પરદ્રવ્યના ભાવોથી, પરદ્રવ્યના નિમિત્તથી, એ પોતામાં જે વિભાવ થયા એ પરભાવો, જે વિભાવ ભાવો, એ બધાથી ભિન્ન પ્રગટ કરે છે. કોને? પોતાના આત્માને, પોતાના સ્વરૂપને. ભિન્ન જુએ છે, ભિન્ન જાણે છે, એ સમજે છે કે આ શુદ્ધ ભાવ પણ મારા નથી, આ અશુદ્ધ ભાવ છે એ પણ મારા નથી, આ જે કંઈ પદાર્થો મારા સંયોગમાં આવ્યા છે એ પણ મારા નથી, અત્યારે જે સંયોગ ઉત્પન્ન થયો છે લક્ષ્મી મળી છે કે કઈ પણ મળી શસ્ત્ર મળ્યા છે એ બધું કઈ એ મારા આત્મામાં નથી કે અત્યારે જે મનુષ્યની મર્યાદા મળી છે એ કઈ મારા આત્મામાં નથી અને જગતના જે કઈ પદાર્થો એને જ્ઞેય તરીકે જણાઈ રહ્યા છે એમાં કોઈ પણ પદાર્થ જે છે એ પણ કઈ મારો નથી બધાથી હું જુદો છું અને એ કોઈ પદાર્થ મારામાં પ્રવેશી શકતા નથી કે હું એમાં પ્રવેશી શકતો નથી એવો હું ભગવાન આત્મા ભિન્ન છું આવો આત્મ સ્વભાવ લાગે છે આગળ કહે છે કે વળી એ આત્મ સ્વભાવ સમસ્તપણે પૂર્ણ છે કોઈ રીતે એમાં અધુરાશ નથી અધુરાશ હોય ક્યાંથી આત્મા અખંડ છે એમાં કોઈ અધુરાપણું છે નહીં અનંત ગુણોથી ભરેલો પિંડ છે એમાં અધુરાશ હોય ક્યાંથી આત્મ સ્વભાવ સમસ્તપણે પૂર્ણ છે એને કોઈની અપેક્ષા નથી કે કોઈક વસ્તુ આવે તો થાય એવું તો કઈ છે નહીં કેમ કે આત્મા જે આત્મા છે શું એ ચૈતન્ય છે અને એનો મુખ્ય ગુણ ચૈતન્યમાં જ્ઞાન છે જ્ઞાન દર્શન એટલે જ્ઞાનમય સ્વભાવ છે અને એ જ્ઞાન કરવું તો એને પોતાના સ્વરૂપમાં પોતાના પ્રદેશોથી પ્રત્યક્ષ થાય છે એને બીજા કોઈની જરૂર રહી જ નથી એટલે જ્ઞાન કરે છે એ જ્ઞાન કરવું એ અનુભવ એવો છે કે એ કરવું અને ભોગવવું એ બંને એમાં જ આવી જાય છે જેવી રીતે આપણે કોઈ પણ વસ્તુ ત્યાં કરતા થઈ છે કે ભૂખતા થઈએ છીએ બંનેમાં ખરેખર તો જ્ઞાન જ કરીએ છીએ એટલે આત્મા કરે છે તો જ્ઞાન બીજું કંઈ કરતો જ નથી અને એ જ્ઞાન કરવાનું એને પ્રત્યક્ષ છે એ પોતે પોતાના બધા જ પ્રદેશોથી પ્રદેશો પણ કંઈ જુદા જુદા નથી એક જ છે પણ છતાંય આપણે આકાશમાં કેટલા પ્રદેશોની સાથે સરખામણીની રીતે વાત કરીએ છીએ એટલે આપણે એને અસંખ્ય પ્રદેશી કહીએ છીએ એક અખંડ સ્વરૂપ છે કે પ્રદેશ એમાં કઈ સેલ્સ જુદા જુદા છે એવી વાત છે જ તો એવું આત્માનું સ્વરૂપ છે એમાં પૂર્ણતા એ રીતે ભરી છે કેમ કે પોતે જે પામ્યો છે એ પોતામાંથી જ પામ્યો છે એને જ્ઞાન બહારથી આવતું નથી પોતામાંથી જ જ્ઞાન થાય છે પોતાનો જ્ઞાન ગુણ છે એનો પૂર્ણ ગાઢ થયો છે એટલે કોઈની પણ મદદ વિના કોઈની અપેક્ષા વિના કોઈની હેલ્પ વિના એ પોતે જ જ્ઞાન કરે છે જે એનું સ્વરૂપ છે એટલે પોતે જ્ઞાન સ્વરૂપે જાતે જ પરિણમે છે એટલે અહીંયા કહે છે કે આત્મ સ્વભાવ સમસ્તપણે પૂર્ણ છે અને સમસ્તપણે પૂર્ણ છે એની વધારે વાત કરે છે કે સમસ્ત લોક અને અલોક લોકાલોકને જાણનાર છે એમ પ્રગટ કરે છે કારણ કે જ્ઞાનમાં વેદ કર્મ સંયોગથી છે શુદ્ધ નયમાં કર્મ ગૌણ છે હું આવી બીજી વાત કહીશ જ્ઞાનમાં ભેદ આપણે પાડીએ છીએ નથી શું સર્વી મનોતર્ય અને કેવળ જ્ઞાન એવા ભેદ પાડીએ છીએ તેમાં એ કહે છે કે એ કર્મ સંયોગથી છે કર્મ સંયોગથી છે એવા મતિ જ્ઞાન સૂચના જે છે પૂર્ણ જ્ઞાન છે એ તો કેવળ જ્ઞાન જ છે તો એને ઉઘાડ બતાવે છે કે આ જ્ઞાન આવું છે મતિ જ્ઞાનમાં મતિ દ્વારા એટલે કે બુદ્ધિ એટલે મનથી અને બીજી પાંચ ઇન્દ્રિયો એ છ માંથી કોઈથી પણ એના દ્વારા જ્ઞાન કરવામાં આવે છે બધી જ્ઞાન છે અને એનો જે આપણને અર્થ સમજાય છે મિનિંગ સમજાય છે ખ્યાલ આવે છે એ કૃત છે અને પૂરેપૂર પૂર્ણ છે એ છે કે કેવળ જ્ઞાન મતિ અને કૃત કેવા છે કે એમાં એટલા એવા છે કે એમાં આપણને પૂરેપૂરી સાધના થઈ શકે છે એટલે એ કેવળ જ્ઞાનના અંશ કહેવાય છે મતિ શ્રુતને કેવળ જ્ઞાનનો અંશ કહેવાય છે અને મતિ શ્રુતમાં જ જ્યાં સુધી કેવળ જ્ઞાન નથી પ્રગટ કરતા ત્યાં સુધી બારમા સંસ્થાને કે પહોંચીએ છીએ ત્યાં સુધી આખો પુરુષાર્થ મતિ શ્રુતમાં જ છે એટલે અહીંયા મુખ્ય વાત કે કારણ કે જ્ઞાનમાં ભેદ કર્મ સંયોગથી છે શુદ્ધ નયમાં કર્મ ગૌણ છે શુદ્ધ નયમાં કર્મને ગૌણ કરીને વાત કરીએ એટલે શુદ્ધ જ્ઞાન પૂર્ણ જ્ઞાન પરિપૂર્ણ જ્ઞાન કેવળ જ્ઞાનની વાત આવે એટલે એ રીતે જ એના વર્ણન આગળ કહે છે વળી તે આત્મ સ્વભાવને આદિ અંતથી રહિત પ્રગટ કરે છે આત્મ સ્વભાવને આદિ એની કોઈ આદિ નથી કે એનો અંત નથી અનાદિ જ્યારથી છે આત્માનો એવો સ્વભાવ કોઈ જાણતું નથી એ અનાદિથી છે આત્મા જ્યારથી છે ત્યારથી જ એવો જ સ્વભાવ છે આત્માનો એવો સ્વભાવ અનાદિથી છે અને એનો અંત પણ છે નહીં એ અનાદિથી છે અને એ અનંત છે અંત વિનાનો છે એવો સ્વભાવ એટલે આદિ અંત રહિત પ્રગટ કરે છે અર્થાંત કોઈ આદિ માદિને જે કોઈથી ઉત્પન્ન કરવામાં આવ્યો નથી અને ક્યારેય કોઈથી જેનો વિનાશ નથી એવા પારિણામિક ભાવને તે પ્રગટ કરે છે. એવા પારિણામિક ભાવને એ પ્રગટ કરે છે. જો પારિણામિક ભાવ એટલે યાદ, અહીંયા આપણે જે લઈએ છીએ પરમ પારિણામિક ભાવ, જે શુદ્ધ આત્માનું સ્વરૂપ છે, એવો જે ભાવ એ પારિણામિક ભાવ છે, એને આપણે પરમ પારિણામિક ભાવ કહીએ છીએ. એ પાંચમો ભાવ છે. એ સિવાયના જે ચાર ભાવ છે, એ ચાર ભાવ છે, તે ભાવ છે ક્ષણિક છે, એ પર્યાયરૂપ છે, એ ક્ષણિક પર્યાય છે. જયારે આ પંચમ ભાવ છે તે ભાવ નથી પણ એ દ્રવ્ય છે. એ ખરા અર્થમાં તો એ આત્મા છે, એટલે આત્મા જીવ દ્રવ્ય છે. આના વિશે થોડો વધારે વિસ્તાર આપણે હવે પછીના સ્વાધ્યાયમાં કરીશું અને આજે અહીંયા સુધી સ્વાધ્યાય રાખીએ છીએ. એટલે આ દસમા શ્લોકમાં આપણે બાકીનો ભાગ છે એ આવતા સ્વાધ્યાયમાં કરીશું. કોઈ પ્રશ્ન હોય તો પૂછો. મારું બધાને એક ખાસ નમ્ર નિવેદન છે કે આ ગાથા, આ શ્લોક જે કંઈ કરવામાં આવે એ ફરીથી વાંચવા, વિચારવા અને પ્રશ્ન હોય તો જરૂરથી પૂછવા. કેમ કે આ બધું એટલું સહેલું નથી. જેને તત્વજ્ઞાનનો અભ્યાસ હોય એને જલ્દી સીધી રીતે વાત બેસી જાય, નહીં તો થોડું અઘરું પડે. આપણે પ્રયત્ન કરીએ છીએ સહેલાઈથી સમજાવવા માટે જઈને, છતાં પણ કદાચ અઘરું પડે. સમયસાર મહાન ગ્રંથ છે, સર્વોત્કૃષ્ટ ગ્રંથ છે. ગ્રંથ ક્ષેત્રમાં એના જેવો બીજો કોઈ ગ્રંથ છે જ નહીં. અને અમૃત ચંદ્રાચાર્યની જે ટીકા છે સમયસારની, એવી કોઈ ટીકા બીજી છે જ નહીં. અત્યારે વર્તમાનની અંદર જે ઉપલબ્ધ જે કંઈક ગ્રંથ છે એમાં સર્વોત્કૃષ્ટ આ જ ગ્રંથ છે ને એની સર્વોત્કૃષ્ટ ટીકા અમૃત ચંદ્રાચાર્યની છે. તો આજનો સ્વાધ્યાય પૂરો કરીએ છીએ. જય જિનેન્દ્ર.